भव संभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरुम भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंद हास्य रुचिरा ननाम्बुजम पूजितम सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। त्वं सुकांत ब्रुतम कांतम त्वं कांतम सर्वदोगतम त्वं गते द्वेग देवत्वं त्वं वंदे भक्तिकासुतम। अनंत कोटि ब्रह्मांडना अधिपति सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज की छत्र छाया में साराय गढ़पुर प्रदेश ना प्राण समान गढ़पुर पति गोपीनाथ जी महाराज ना सानिध्य में वेड़ावदर गाम ने आंगणे श्रीमद सत्संगी जीवन पारायण प्रसंगे सभा में उपस्थित धर्मकुळ आश्रित अमारा वाला सर्वे संतो श्रीजीना लाडीला धर्मकुळ आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं सर्व भक्तजनों ने अमारा हृदयपूर्वक जय स्वामीनारायण। आजे वेड़ावदर गाम ने आंगणे फरी एक वक्त अनेरो उत्सव उजवाई रह्यो छे अने ए उत्सवनी अंदर आपणने सौने सहभागी बनवानो आ लावो मळेलो छे। जीवननी अंदर व्यक्ति हमेशा अवसरनी राह जुए छे। तमे सामान्य रीते जुओ तो दरेक व्यक्ति घणी वखत एवी कारण बतावता होय छे एवुं एक एवुं पोताना कार्यनी अंदर न प्राप्ति थई होय त्यारे एवुं कारण एवुं बतावता होय के अमने आ करी शकत पण अमने तक न मळी। अपना जीवन नी अंदर व्यवहार नी अंदर धंधा नी अंदर पण घणी वखत आपणने सफलता न मळे एटले आपणे एम कहीए के आ बधुं अमारी पासे आवडत हती पण कोई अमने अवसर न आप्यो। वाला भक्तो व्यक्ति हमेशा अवसरनी राह जुए छे अवसर ने मेळवा माटे एनी आशानी अंदर एनी उम्मीदनी अंदर ए व्यक्ति बेसी रहे छे अने घणी वखत एवुं पण थाय छे के अवसर आवीने जतो रहे पण ए व्यक्ति एनो लाभ लई शकतो नथी अने अवसर ए व्यर्थ जाय छे। आ कहेवानी पाछळनो भावार्थ एटला माटे छे बाला भक्તો અનંત જન્મોથી ભટકતો આ મનુષ્ય આજે જીવાત્મા એ મનુષ્ય દેહને પામતા પહેલા 84 લાખ પ્રકારના દેહને ભોગવી ચૂક્યો છે। દરેક દેહની અંદર દરેક શરીરની અંદર જ્યારે જે સંસારની અંદર જે સ્વરૂપે જ્યારે રહેલો છે ત્યારે દુઃખ દારિદ્રતા અને કષ્ટને એને ભોગવેલા છે। આ જીવાત્માએ અનેક શરીરોને માધ્યમથી પોતે જેને સુખ માન્યું છે એવા ભૌતિક અને શારીરિક બીજા જે સુખ જેને ગણ્યા છે એવા સુખને પણ એને ભોગવેલા છે પણ છતાંય એ જીવાત્માના જ્યારે આ યાત્રાનો અંત તમે જ્યારે પૂછો ત્યારે જીવાત્માને ચોક્કસ એમ કહેવામાં એની અંદર અતિશયોક્તિ નથી। જીવાત્મા કોઈ દિવસ એમ નથી કહેતો કે અમને આ તૃપ્તિ થઈ છે અમને અહીંયા સંતોષ થયો છે। આ ભૌતિકવાદની દોટ એવી છે આ વિષયો તરફની દોટ એવી છે એ મૃગજળ સમાન જેને શાસ્ત્રોએ વર્ણવી છે કે જેમ મૃગલા રણ પ્રદેશની અંદર રેગિસ્તાનની અંદર જ્યારે પ્રતિબિંબ પાણીનું પડતું હોય એને ઝાંઝવાના જળ જેને આપણે કહીએ છીએ, જળના પ્રતિબિંબની પાછળ આંધળી દોટ મૂકતા હોય અને એ જ્યાં જળ દેખાતું હોય ત્યાં વધારે પરિશ્રમ કરીને એની પાછળ ત્યાં સુધી પહોંચે અને જ્યારે નજીક જાય ત્યારે એને ખબર પડે કે અહીંયા પાણી નથી, એનાથી તૃપ્તિ થતી નથી, એનાથી તરસ છીપતી નથી. આ જીવાત્મા આ વિષયોને પાછળ, આ ભૌતિકવાદની પાછળ એવી આંધળી દોટ મૂકે છે કે જેને વાસ્તવમાં એને સુખ માનીને એની પાછળ દોટ મૂકે છે, પણ જ્યારે એની યાત્રા ત્યાં સમાપ્ત થાય અને તમે જીવાત્માને પૂછો કે આ તૃપ્તિ તમને કેટલી થઈ, ત્યારે એની પાસે એનો જવાબ એ શૂન્ય છે. એક બહુ સુંદર વિદેશની અંદર એક લેખક થઈ ગયા અને એને નાની નાની વાર્તાઓ લખી છે. એની અંદર એક બહુ સરસ ચરિતાર્થ કરેલું છે. હું તમને એક નાનો પ્રસંગ અત્યારે અહીંયા પ્રસંગોપાત કહું છું કે બહોમ નામનો એક વ્યક્તિ હતો, એને જીવનની અંદર એક એવી આકાંક્ષા જાગી કે આ મિલકતો હું વસાવું, મારી મિલકતો હું વધારે કરું, મારી મિલકતોની જે ગણતરી છે એની હું વૃદ્ધિ કરું. એટલે જ્યાં જ્યાં શહેરોની અંદર ગામડાઓની અંદર જમીનો મળે, જમીનો લે, પોતાના નામે કરે, પછી વેચે, એના નફો મેળવે, એમ જમીન મેળવવાની અંદર આકાંક્ષામાં આકાંક્ષામાં કોઈ પ્રકૃતિના ખોળામાં એવો પ્રદેશ હશે એની અંદર એ પહોંચી ગયો. ત્યાં પહોંચ્યા પછી ત્યાંના લોકો એટલા ભણેલા ગણેલા એટલે આધુનિકવાદની અંદર માનનારા નહીં, બધા પ્રકૃતિના નિયમ પ્રમાણે રહે, જેને જ્યાં ઠીક લાગે ત્યાં ખેડે, જે ઉપજ થાય ગામના લોકો ભેગા થઈને બધા વેચી લે અને પોતાના પરિવારનો નિર્વાહ કરે, આ રીતે બધા સંપીને રહેતા. ત્યાં બહોમ પહોંચીને એને એમ કીધું કે મારે અહીંયા જમીન ખરીદવી છે. એટલે જે ગામના મુખિયા હતા એને આગેવાને કીધું કે આ રહી જમીન, જે જોઈએ લઈ લો. તો કે એમ નહીં, મારે મારી પોતાની કરીને લેવી છે, મારી માલિકીની કરીને લેવી છે. એટલે ઓલા ગામના બધા ભેગા થયા એક ટેકરા ઉપર અને ઓલા બહોમને એને એક સોટી હાથમાં પકડાવી કે આ સોટી લો. અને બરાબર સવારે 5 વાગે 6 વાગે તમે તમારી યાત્રા શરૂ કરજો, સાંજ પડે જેટલી તમે જમીન વાળી લેશો એટલી જમીન તમારી. આને તો પોતાની મિલકત વસાવવાનો ખૂબ એક અનેરો ઉત્સાહ હતો અને એને હાથમાં સોટી લઈ અને દોટ મૂકવાની શરૂ કરી. જ્યાં સારા ઝાડ જુએ તો એને એમ થાય કે આને મારી જમીનમાં વાળી લઉં એટલે આમ આટો મારે, તળાવ જુએ તો કે આને જમીનમાં વાળી લઉં આમ આટો મારે. એમ કરતા કરતા હાંજ પડે પથરાળો એટલો મોટો પાથરી દીધો અને પછી ત્યાં ટેકરા ભણી નજર કરી તો એમ થયું કે આ તો ટેકરો હવે ઘણો દૂર થઈ ગયો, હવે આ ટેકરે પહોંચાશે નહીં. પણ મનુષ્ય છે ને, એની જે તૃષ્ણા છે, જે આશા છે, એને આશાના બળે કરીને એને એમ થયું કે ના ના હવે જીવનમાં એક વખત દોડવું છે ને, દોટ મૂકીએ એને ત્યાંથી એ સોટી ન પકડતા જ એ પાછા તરફ વાટ કરી. આંખે અંધારા આવવા માંડ્યા, પરસેવે રેબઝેબ થઈ ગયો અને માંડ માંડે ટેકરા સુધી પહોંચ્યો અને ટેકરા જ્યાં પહોંચ્યો ત્યાં ઢળી પડ્યો, ત્યાં તેનું મૃત્યુ થયું. પછી ગામના લોકોએ ત્યાં આગળ એને એક એને કબ્રસ્તાન બનાવી, ત્યાં કબર બનાવી અને ત્યાં એને દાટ્યો અને એના કબર ઉપર એક વાક્ય લખ્યું કે હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ. વ્યક્તિને આટલી જમીન જોઈએ છે. જે પરથારાને આપણે જીવનભર પોળો કરવા માંગીએ છીએ, જે પરથારાને આપણે જીવનભર, જેની પાછળ આપણે તૃષ્ણાની પાછળ દોટ મૂકીએ છીએ, એ તૃષ્ણાનો અંત થતો નથી. અને એટલા માટે શાસ્ત્રકારોએ ભૌતિકવાદને અને જે વિષયોની જે વાસના છે એની અંદરથી પોતાની મનની વૃત્તિને પાછી વાળીને ભગવાનમાં જોડવા માટેની વારંવાર ટકોર કરે છે. અને એ જેને કરી શક્યા છે, જેના જીવનની અંદર ભૌતિકવાદને, હું એમ નથી કહેતો ઘરને જે દિવાળી ચાંપજો, હું જરાય મારો અર્થનો અનર્થ ન લેશો, જે વાસનાની જે અંદર વિષયની અંદર આસક્તિની વાત છે એ આસક્તિ જેને નથી અને જેને પરમેશ્વરની અંદર પ્રીતિ કરી છે, તમે એના જીવન જોઈ લો, નરસિંહ મહેતાના જોઈ લો, દાદા ખાચરના જોઈ લો, તમે મીરાબાઈના જીવન જોઈ લો, ભક્ત પ્રહલાદના જીવન જોઈ લો, આ બધાના જીવન તમે દ્રષ્ટિ કરો તો એને તમે પૂછો કે તમારા સંસારમાં સુખ છે કે નથી, તમને શું જવાબ મળશે? કોલ્યો કે ભગવાનના સાનિધ્યમાં જે સુખની પ્રાપ્તિ થાય છે અને ભગવાનની પ્રાપ્તિની જે સંતુષ્ટિ થાય છે એવી તૃપ્તિ અને એવી શાંતિ બીજા કોઈ પદાર્થમાં મળતી નથી, અને માટે આપણે બધા દાખલો કરીએ છીએ. ભગવાનને પામવા, ભગવાનને મેળવવા, ભગવાનનો મહિમા સમજવા અને એ મહિમાના માધ્યમથી આપણા જીવનની અંદર જો ભક્તિનો રંગ ચડી જાય અને એ રંગ એવો ચડે કે જેને કોઈ ઉતારે નહીં, જેની અંદર વચનામૃતમાં જેમ મહારાજે કીધું ચડતો ને ચડતો રંગ રહે, એવો જયારે રંગ ચડે ત્યારે માનવું કે આપણે આ મનુષ્ય દેહ અને આપણો આ જન્મ એ સાર્થક કર્યો છે, નહીં તો 84 લાખના યોનિના ભટકણ જે ભટકીને આવ્યા છીએ એ હજુ પણ આગળ ભટકવાની આપણે માથે લખાણી છે. અને એ ન થાય, આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે એ સાર્થક થાય અને આ સત્સંગનો જે યોગ થયો છે એને આપણે સાર્થક કરીએ, એના માટે જ આપણે વારંવાર આવા ઉત્સવ સમયના માધ્યમથી આપણે એ વાતને તાજી કરીએ છીએ કે અમે આ સામાન્ય જીવ નથી, તમે ને હું આપણે સંસારના માયિક પદાર્થમાં વિષયોમાં લિપ્ત એવા સામાન્ય જીવ નથી, આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ, આ વાતનો સતત ખટકો રાખવા માટે આપણે આ સત્સંગનું આયોજન કરીએ છીએ. રખે ને કદાચ કોઈ દેશકાળના વાયરા આપણા ઉપર પ્રભાવ નાખવા પ્રયત્ન કરતા હોય, કોઈ વિષમ દેશકાળના વંટોળ આપણને આપણા મોક્ષ માર્ગમાંથી ચલિત કરવા માટે પ્રયત્ન કરતા હોય, એ ન થાય માટે આપણે વારંવાર આવો સત્સંગનો આશરો લઈએ છીએ, કથા વાર્તાનો આશરો લઈએ છીએ અને ભગવાનની પ્રીતિ આપણા હૃદયની અંદર જે છે એને વધારે જાગૃત કરી અને આપણે એને દ્રઢ કરવા માટે પ્રયત્નશીલ રહીએ છીએ કે જેથી આપણો જે ભાવ છે એ ભાવ પાર થઈ જાય. આજે વેળાવદરને આંગણે આ જ શુભાશયથી આજે આ સત્સંગનું આયોજન કરવામાં આવેલું છે. સમસ્ત ગામ એકત્રિત થઈને આ સુંદર એવું આયોજન કર્યું છે. જોકે આ ગામનો સત્સંગ અમારાથી જરાય અજાણ્યો નથી અને અહીંયા આવવાનું હોય ને તમને યાદ કરતા હોઈએ કે સુરતમાં કોઈ હરિભક્તો યાદ કરતા હોય, મળ્યા હોય ને યાદ કરતા હોઈએ એમ નથી, એના સિવાય પણ અનાયાસે યાદ આવી જાઓ છો તમે બધા. હમણાં જ અમે સ્વામીના ઘનશ્યામ સ્વામીની વાત કરતા હતા, અમે રસ્તામાં આવતા હતા કે હમણાં મહિના પહેલા જ તમારી આ વેળાવદર ગામના અમે ગલીઓ ગલીઓમાં ફરી ફર્યા હતા. કઈ રીતે? તો જે આપણે પ્રતિષ્ઠા ઉત્સવની અંદર જે એની કેસેટ અને ફોટોગ્રાફ હતા, અમારે એક મહિના પહેલા જ એને ફરી તાજા કરવાનો એક અવસર મળ્યો હતો. એટલે કોર્ટના કામે જરૂર હતી પણ અમારે એ પ્રસંગને આખો તાજો કરવો પડ્યો, એની અમે આખી જે ચિત્ર ફોટોગ્રાફ જે હતા અને કેસેટ જે હતી અમે ફરી નિહાળી. એટલે અનાયાસે અનાયાસે પણ ભગવાન એવો અવસર આપે છે કે અમે તમને યાદ કરીએ છીએ, તમે અમને યાદ કરો છો અને આપણો આ સત્સંગ પરિવાર એ આ રીતે જ પ્રેમથી બંધાયેલો છે અને કાયમ બંધાયેલો રહે એવી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. વાલા ભક્તો, પાણીનું કિંમત તો જે રણમાં રહેતા હોય ને એને પૂછો ખબર પડે. આ છાંયડાની કિંમત કેવી છે જે રણમાં રેગિસ્તાનમાં જેને પૂછો તો એને ખબર પડે કે વૃક્ષનો એક છાંયડો એ જે છાંયો આપણને મળે એને કેટલી શાંતિ અપાડે છે. એમ કળિયુગના ત્રિવિધ તાપમાં જે ભક્તો તપે છે એને પૂછો કે આ કથામાં કેટલી શાંતિ મળે છે. સવારે જે હમણાં આજે અમે રીબની અંદર પણ આ જ વાત કરી કે સત્સંગી જીવન ગ્રંથ મહારાજે આના મહાત્મા પ્રકરણમાં વિવેક સ્વામીએ બહુ સુંદર કદાચ કથા સમજાવ્યું જ હશે એનું મહાત્મા, કે કળિયુગની અંદર અનેક ગ્રંથો ભગવાનના ચરિત્ર અને ભગવાનના ગુણાનુવાદના લખેલા હશે પણ મોક્ષનો કરતલ કોઈ હશે તો સત્સંગી જીવન, એવું સત્સંગી જીવનના મહાત્મામાં લખ્યું છે. એના મહાત્મામાં લખ્યું છે કે મોક્ષનો કરતલ, તો એ મોક્ષનું કરતલ કઈ રીતે બને, એ ગ્રંથ છે એ મોક્ષનો કરતલ કઈ રીતે બને, તો આમાં પરમાત્માના દિવ્ય સ્વરૂપોનું વર્ણન કરેલું છે, દિવ્ય લીલાઓનું વર્ણન કરેલું છે. અને ભાગવતનો મત એમ કહે છે કે જેને ભગવાનના ચરિત્રોને ચિત્ર વિચિત્ર એમના ચરિત્રો હોય પણ એની અંદર દિવ્ય, એટલે કે લૌકિક ચરિત્ર પરમાત્માના હોય કે અલૌકિક ચરિત્ર પરમાત્માના હોય, મહારાજે બે સ્વરૂપે દર્શન દીધા હોય, માણકી ઘોડીના ચોરી વખતે જોબન પગીને અનેક સ્વરૂપે દર્શન દીધા હોય, મહારાજ શું કહેવાય અનાજા જોગ્યાના રક્ષણ માટે પાણી ઉપર ચાલ્યા હોય, અલૌકિક ચરિત્ર મહારાજના કહેવાય. અને મહારાજ કોઈ લૌકિક ચરિત્ર કરતા હોય, જેમ ચીબડા અને ઘાસનો પ્રસંગ છપિયામાં મહારાજે બતાવ્યો ને, હે, આવા લૌકિક મનુષ્ય ચરિત્ર પરમાત્માના જો પણ દેખાય કે જેને જોઈને મહારાજે, એક વખત ભક્તો આવ્યા ત્યારે કોઈ એ સંતો ગામડા ફરતા એટલે મહારાજનો અતિશય મહિમા બતાવ્યો કે પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વીની ઉપર વિચરે છે અને દર્શન કરવા, કોઈ હરિભક્તોને પ્રેરણા કરી, હરિભક્તો દર્શન માટે ગયા એટલે ગરડા મહારાજ બેઠા હતા તો દૂધનો વાટકો દૂધ આવ્યો, તે મહારાજે દૂધનો વાટકો આમ લઈને આમ પીવા માંડ્યો અને પીતા પીતા તે દૂધના રેલા અહીંયા ઉતરે, તે કોણીએ દૂધના રેલા ઉતર્યા તો આમ જીભેથી ચાટવા માંડ્યા, જીભે મહારાજ ચાટવા માંડ્યા. હવે ઓલા હરિભગત હતા, તમે આ પ્રસંગ બહુ વિચારીને લેજો કે ઓલા જે સંતોના ઉપદેશથી ભગવાનનો મહિમા જાણીને મહારાજના દર્શને આવ્યા હતા, એને એમ થયું કે આ મહારાજને આને ભગવાન કહેવાય, આને દૂધ પીતા તો આવડતું નથી, આને ભગવાન કેમ કહેવાય, આને ભગવાન કેમ મનાય. એટલે ઓલા પાછા વળી ગયા, જે સંતોએ ઉપદેશ કર્યો હતો એ ગામડેથી પાછા આવતા તે ગરડાની પાદરમાં ભેગા થયા. ભેગા થયા એટલે સંતોએ પૂછ્યું કે કેમ તમને સંતોષ થયો ભગવાનનો, તો કે જવા દો ને, આને ભગવાન કહો છો તમે, એમને દૂધ પીતા તો આવડતું નથી, તો કે શું થયું. એટલે સંતોને ખ્યાલ આવી ગયો કે મહારાજે જરૂર કંઈક ચરિત્ર કર્યું છે અને એ ચરિત્ર આ ભક્તને સમજાણું નથી, એટલે સંતોએ પૂછ્યું કે શું થયું, વર્ણન તો કરો. એટલે ઓલા ભક્તે વર્ણન કરી કે દૂધનો કટોરો બ્રહ્મચારી લાવ્યા, તો એમ નાના છોકરા જેમ પીવે એમ પીવા માંડ્યા અને એમાં દૂધનો રેલો ઉતર્યો અને કુણી ઉદી ઉતર્યા અને ત્યાં ચાટવા માંડ્યા. ત્યારે ઓલાએ કીધું કે આ તમારી જીભ છે, તમારી કુણી અડાડો, લ્યો તમારી જીભ જે છે કુણી અડાડો, અડે તો કે અડાડે એનું નામ ભગવાન, એમ પ્રતીતિ. એટલે લૌકિક અલૌકિક ભગવાનના જે ચરિત્ર છે એને દિવ્ય જાણે, તો ભાગવત એમ કહે છે કે ભગવદ્ ગીતામાં કૃષ્ણ પરમાત્માએ ઉપદેશ કર્યો છે કે એનો પુનર્જન્મ થતો નથી. એમ આ પરમાત્માનું જે ચરિત્ર જે છે સત્સંગી જીવનમાં ભગવાન શ્રી હરિના દિવ્ય ચરિત્રો એને જેને આપણને ગાયા છે લખ્યા છે, એને જે પ્રેમથી શ્રવણ કરે અને એની અંદર દિવ્ય ભાવ રાખે, એની અંદર પરમાત્માપણાનો ભાવ રાખે, તો એને પુનર્જન્મ નથી, માટે એની અંદર કલ્યાણનો કર્તલ એને શાસ્ત્રને બતાવ્યું છે. અને બીજું કારણ એ છે કે એની અંદર માણસના સ્વભાવને બદલવાની તાકાત છે, પણ જો સાંભળો તો કાન ખુલ્લા રાખીનો, પછી કાન આપણે બંધ રાખીએ. ઓલા એક કહેવત છે ને, એક ગામની અંદર એક ભગત હતા, કાયમ કથા વાર્તા હોય, મંદિર નિયમિત જાય. હવે એક દિવસ ઘરે કોઈ મહેમાન આવ્યા એટલે પેલો છોકરો છે એ છોકરો બોલાવવા આવ્યો કે ભાઈ ઘરે મહેમાન આવ્યા છે. એટલે ઓલાને એમ કે તું અહીંયા બેસ, છોકરાને કે તું અહીંયા બેસ તો હું જરા જઈ આવું. એટલે છોકરો બેઠો ને ઓલા શેઠ જે હતા એ ઘરે એ ગયા. હવે ઓલો છોકરો બેઠો, એમાં કથાની અંદર અહિંસા ઉપર જે વક્તા હતા એ વાત કરતા હતા કે જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી અને આ બધી વાત એની અંદર કથાની અંદર આવી. એ પ્રસંગ પૂરો થયો એટલે જે છોકરો ઘરે આવ્યો પાછો, બીજે દિવસે દુકાને બેઠો હતો. હવે એની અંદર કરિયાણાની દુકાન ને એની અંદર વળી બનવા કાળે એવું બન્યું કે કોઈ ગાય આવી અને ગાય આવીને એનું અનાજ જે છે ખાવા માંડી. હવે ઓલા છોકરાએ સાંભળ્યું હતું કે ભાઈ કોઈની હિંસા કરાય નહીં, કોઈને મરાય નહીં, જીવ પ્રાણી માત્ર ઉપર દયા રાખવી. એટલે ઓલો છોકરો શાંતિથી બેઠો બેઠો જોતો હતો. એમાં ઓલો બાપુ આવ્યો, બાપાએ આવીને શેઠે કીધું કે એલા તને આ તારી સામે આ તારી ગાય આ બધું નુકસાન કરે છે અને તું એને ભગાડતો નથી, મારતો નથી. તો કે ગઈકાલે ઓલા મહાત્માજીએ એમ કીધું હતું ને કે જીવ પ્રાણીને મરાય નહીં એના ઉપર દયા રાખવી. એટલે એલા શેઠે એને જવાબ આપ્યો કે હું 25 વર્ષથી કથામાં જઉં છું, હું એક શબ્દ ઘરે લાવ્યો નથી. હું 25 વર્ષથી કથામાં જઉં છું પણ એક શબ્દ હું ઘરે લાવ્યો નથી. તું એક દાડામાં મોટો ભગતડો થઈ ગયો ગાય નંગ એટલે આમ જો કથા શ્રવણ કરો ને તો જીવનના આપણા સ્વભાવ આપણે ટાળી શકીએ નહીં. વાલા ભક્તો, આ કથાનું શ્રવણ આ વક્તા જે મહેનત કરે છે એની પાછળનું એક કારણ છે. કારણ કે આપણે ઘણી વખત આ ફરિયાદ કરીએ છીએ, સવારે જ અમે વાત કરી હતી, આપણે એમ ફરિયાદ કરીએ છીએ કે ભગવાનની દયા આપણા ઉપર ઉતરતી નથી. પણ વાલા ભક્તો, એ આ વાત આપણી ફરિયાદ ખોટી છે. કારણ કે ભગવાન દયાળુ છે, ભગવાન જીવ પ્રાણી માત્ર પર દયા કરે છે, એની દયાની અમિવૃષ્ટિ થાય છે. પણ આપણે એવા કમભાગી છીએ, આપણે વરસાદ આવતો હોય અને જે લોટ ચાળવાની ચાળણી આવે ને એ ચાળણીને લઈ અને આપણે વરસાદનું પાણી ઝીલવા ઊભા રહીએ, પાણી કેટલું આવે તમે વિચાર કરજો. વરસાદનું પાણી પડતું હોય ને આપણે આપણા ચાળણી જે લોટ ચાળવાની આવે એને લઈ અને ગામની ભાગોળ હવારથી હાંજ સુધી ઊભા રહીએ, પણ એમાં હાંજ પડે ટીપું પણ બચે નહીં. એમ ભગવાનના કૃપાની વૃષ્ટિ તો દરેક જીવ પ્રાણી માત્ર ઉપર થાય છે, પણ આપણા કર્મે કરીને ને આપણા સ્વભાવે કરીને આપણે અંદર છિદ્ર કરી દીધા છે આપણા પ્રારબ્ધમાં, કે જે પ્રારબ્ધની અંદર ભગવાનનું જે કૃપા છે એનું પાણી ટકતું નથી, એની અમિવૃષ્ટિ આપણા ઉપર ટકતી રહેતી નથી. માટે વાલા ભક્તો, કથા શ્રવણનો મહિમા છે કે કથા શ્રવણ કરીને આપણા જીવનના જે છિદ્રો છે એ છિદ્રોને બૂરવાના છે, આપણા સ્વભાવને ટાળવાનો છે. અને ઘનશ્યામ સ્વામી એક વાત ટકોર કરવાની કીધી, જોકે ગામ આખું રંગીલું છે એટલે સત્સંગના રંગે રંગાયેલું ગામ હોય પછી એની અંદર બીજું કંઈ કેણ આવે એ શોભાસ્પદ ન ગણાય, પણ છતાંય જાણે અજાણે કોઈને સંગે કરીને, કારણ કે વચનામૃતમાં મહારાજે આ વાત ચોક્કસ કરી કે વ્યક્તિને ગુણ અવગુણ કે આજે સ્વભાવ બને ને તો બે એના કારણ હોય, એક પ્રકૃતિએ કરીને એટલે પૂર્વજન્મના કર્મે કરીને જે બન્યો હોય એ પ્રકૃતિ બનીને એની આવે, અને બીજું એક આ જન્મના સંગે કરીને એનો સ્વભાવ બનાણ્યો હોય. હવે એમાં ખબર કેમ પડે તો કે આ જન્મનો સ્વભાવ હોય તો એ સંતોના અને કથાવાર્તાના યોગના કે સત્સંગના સંગે કરીને વહેલો ટળે, એટલે સમજવું કે આ જન્મનું આપણું આ અવગુણ હતા. અને જે પૂર્વજન્મના જે ગુણે કરીને જે અવગુણ આવ્યા હોય એ તો ઘણી મહેનત કરીને ટાળો ત્યારે જ એનો એમાંથી છુટકારો મળે. એમ આજે આપણે સંગે કરીને કોઈને જો દોષ થઈ ગયા હોય અને આવા વ્યસન ફેશનની પાછળ આજે આપણે જો આપણામાં કોઈ એવા અવગુણ આવી ગયા હોય તો આજે ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં, સત્સંગી જીવન ગ્રંથરાજના સાનિધ્યમાં, આજના પ્રસંગના સાનિધ્યમાં એવો સંકલ્પ કરજો કે જેવું રંગીલું અમારું ગામ છે એવું રંગીલું અમારો સત્સંગનો રંગ રહે, અને એટલા માટે અમારા જીવનની અંદર કોઈ પણ જાતનું વ્યસન હોય, કોઈ પણ જાતના દુર્ગુણો હોય, કોઈ પણ જાતનો કુસંપ હોય એ કુસંપ દૂર થાય, ગામની અંદર એકતા રહે, ધર્મની અંદર એકતા રહે, સત્સંગની અંદર એકતા રહે, અને સ્વભાવ આપણા સર્વના સરળ થાય કે જેથી કરીને આપણું ગામ એ આવું ને આવું ચડતો ને ચડતો રંગવાળું સત્સંગનું કાયમ માટે રહે. ભગવાન સ્વામિનારાયણ આજના દિવસે આપણા કરેલા તમામ મનોરથ પૂર્ણ કરશે. કારણ કે ઘણાય કોઈ એમ માનતું હોય કે અમે મોટા છીએ, અમે નાના છીએ, ભગવાનની આગળ બધાએ ભગવાનના ભક્ત એક સમાન છે. પણ જે વિવેકી હોય છે, વિવેક સે સબ હોતે હૈ નહીં પડાઈ કો ભેદ, પડકર ભી રાક્ષસ રહા રાવણ ચારો વેદ, એમ શાસ્ત્રમાં લખ્યું છે કે રાવણ હતો, ચાર વેદ ભણેલો હતો, નવગ્રહ એની ચાકરીમાં હતા, અને મૌ ત્રણેય લોકનો એને વિજય ઉપર પ્રાપ્ત કરી હતી, પણ એનામાં વિવેક નહોતો, સીતા માતાનું હરણ કર્યું તો એનો વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એનું વિપરીત બુદ્ધિના કારણે વિનાશ થઈ ગયો, આવું શાસ્ત્રનું પ્રમાણ છે. માટેવાળા ભક્તો, આપણને આપણો અહમ, આપણો સ્વભાવ, આપણો અહંકાર, આપણા અંતરશત્રુઓ, આપણી જે અંદર અવગુણો છે એની જ્યારે પણ આપણા ઉપર આડમારી થાય, મહારાજે બહુ એક સુંદર દ્રષ્ટાંત દીધું છે વચનામૃતની અંદર, છેલ્લું આ એક દ્રષ્ટાંત દઉં છું, વધારે સમય નથી લેતો, પણ મહારાજે કીધું ધ્યાન કરતી વખતે મનની અંદર કોઈ અવળા સવડા ઘાટ થાય તો શું કરવું, ત્યારે મહારાજે વચનામૃતમાં એમ શબ્દ લખ્યો કે તરત ધ્યાનમાંથી ઉઠી જવું, પણ ઉચ્ચ સ્વરે નિર્લજ થઈને ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ભજન કરવું, ઉચ્ચ સ્વરે નિર્લજ, કોઈની લાચરમ લાખ્યા સિવાય એની અંદર ભગવાનનું ભજન કરવું. આ એક સિદ્ધાંતને જો અપનાવીએ આપણે, એની અંદર ક્યારેય પણ આપણો ક્રોધ, કામ, લોભ, મોહ, માયા, મત્સર આપણા ઉપર જ્યારે વ્યાપ્ત થતી હોય, જ્યારે આપણા ઉપર કોઈ અંતરશત્રુ વ્યાપ્ત થતા હોય, અથવા તો આપણા સ્વભાવ આપણને જ્યારે કોઈ નડતા હોય, ત્યારે આપણે ભગવાનના એ જ સાનિધ્યને પકડવાની જરૂર છે. આપણે કોઈ પણ વાતની અંદર બીજા ન ભરાવતા ભગવાનનું નામ સ્મરણને ધૂનમાં બેસી જવું, ભગવાનની સ્મૃતિ કરી આવી, એ ભગવાનની સ્મૃતિ મનની અંદર ટાઢક પહોંચાડશે, આપણા કામ ક્રોધ આદિ જે પણ અવગુણ છે એનો નાશ કરશે, એને ક્ષમાવી દેશે, અને વળી આપણે જે ભગવાનના ભક્તિના માર્ગ ઉપર ચાલીએ છીએ એમાં ચાલવાની આપણને શક્તિ આપશે. આવો ભગવાનનો મહિમા છે. અને આજના દિવસે ગોપીનાથજી દેવના ચરણારવિંદમાં એ ચોક્કસ પ્રાર્થના કરીશ કે આ સત્સંગી જીવન ગ્રંથમાંથી જે જે સદગુણ આપણે સાંભળીએ એને જીવનમાં ઉતારવાની આપણને શક્તિ આપે. અંતમાં વેળાવદર ગામ ભગવાન ગોપીનાથજી દેવ મહારાજનું આ એક સુંદર હાંડાનું ગામ છે અને આ ગામનો સત્સંગ આવો ને આવો દિવ્ય રહે, આવો ને આવો એકતા અને પ્રેમવાળો રહે અને ભગવાન આ ભક્તજનોને ખૂબ સુખ્યા કરે. જોકે ગોપીનાથજી દેવની કૃપા ગામ ઉપર વર્તે જ છે, પણ વિશેષ વર્તે કે જેથી કરીને આ ભક્તજનો પોતે ભગવાનના માર્ગની અંદર નિષ્કંટક જે માર્ગ બને અને એ માર્ગ ઉપર ચાલી શકે એવી ભગવાન શ્રી હરિ એમના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. દરેક જણોના દરેક ભક્તોના જે મનોરથો છે એ મનોરથ પૂર્ણ કરે એવી ભગવાન ગોપીનાથજી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. અને અંતમાં જે બહેનોએ જે સ્ત્રી ભક્તોએ આ સુંદર આયોજનનું જે બીડું ઝડપ્યું અને સારા ગામે એની અંદર સહકાર આપ્યો છે, તો એ સત્સંગ સમાજ, જો કે માતુશ્રીનું તપ હમણાં ગોરધનભાઈએ જે વાત કરી કે એમનું તપ જ એટલું છે કે એના પ્રતાપે સત્સંગ બહેનોનો પણ દિવસે દિવસે ખૂબ વૃદ્ધિને પામે છે, તો એ એમના સત્સંગની અંદર આવું ને આવું બળ રહે એવી ભગવાન ગોપીનાથજી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. અને અંતમાં પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજિન પ્રસાદજી મહારાજ શ્રી વતી તથા અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી વતી સારાય ધર્મકુળ પરિવાર વતી વેળાવદર ને આજુબાજુનો જે સત્સંગ સમાજ છે એને અમારા સારાય ધર્મકુળ પરિવારના અનેકો અનેક આશીર્વાદ આપી સર્વનું મંગળ થાય એવી કામના કરી આજની આ જે શુભ પ્રસંગમાં અમને આમંત્રણ આપ્યું. અનાયાસે આજનો સમય અમારે ખરેખર તો રાત્રિ રોકાવાની ઈચ્છા હતી અને ભક્તોની એવો આમંત્રણનો આગ્રહ હતો જ કે રાત્રિ રોકાવાય, પણ આવતીકાલે નડિયાદ કોર્ટની અંદર મુદત છે એટલે મારું એ જવાબદારી પણ મારે માથે જ છે. એટલે તમે બધા રાજી થઈને આજે આટલું જે સમય આપ્યો છે એનાથી સંતોષ કરજો અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સંપ્રદાયની અંદર વહેલેસર શાંતિ સ્થપાઈ જાય અને આપણે જે આ સમય બીજા ત્રીજા કાર્યની અંદર વપરાય છે એ વધારે આપણે સત્સંગને આપી શકીએ અને હરિભક્તોને તૃપ્ત કરી શકીએ. એટલા માટે વાલા ભક્તો બધાએ ભગવાનને ખૂબ પ્રાર્થના કરજો અને સત્યનો અને ધર્મનો જય થાય એના માટે દરેક ભક્તજનો ખૂબ ભગવાનનું ભક્તિ કરજો એ જ અભ્યર્થના કરી ભગવાન સ્વામિનારાયણ સર્વનું મંગળ કરે એ પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. સહેજાનંદ સ્વામી મહારાજ.